તારીખ 10/6/1997 શ્રી સમયસાર ગાથા 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 202
64 આગંતુક ગ્રંથમાં નિષ્ટિ પ્રધાન કથન હોવાથી નિસંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તેનો સારાંશ આ પ્રમાણે છે કે જે સમ્યક દ્રષ્ટિ પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં નિશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહીં અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિશંકિત ગુણ કહે છે. શંકા ન પડે અનેક પ્રકારના ઉદય આવે, શંકા ન પડે, પોતાના સ્વરૂપની શંકા ન પડે અને પોતાની સાધનાની શંકા ન પડે, બંને જગ્યાએ શંકા ન પડે. ઉદય આવશે ત્યારે મારી સાધના ટકી શકશે કે નહીં ટકી શકે એવી શંકા એને નહીં પડે. જેમ કોઈ પહેલેથી શંકિત હોય તો પ્રતિજ્ઞા ન લઈ શકે, ઉપાસના પછાણ કરો પણ ભૂખ લાગશે તો એ ઉપાસના કરી શકે. એમ ઉદય આવશે કોઈ એવો તો મારું સમ્યક દર્શન ટકશે કે નહીં ટકે, મારું જ્ઞાન ટકશે કે નહીં ટકે એવી શંકા સમ્યક દ્રષ્ટિ આત્માને નથી થતી. એવું સમ્યકત્વનું બળ હોય છે. અને મારા સ્વરૂપને કોઈ પણ ઉદયમાં કોઈ પણ પ્રકારની બાધા થઈ શકે એવું સ્વરૂપ જ અવ્યાબાદ હોવાથી એ સંબંધી પણ શંકા નથી થતી. મને શું નુકસાન થવાનું છે ગમે તેવો ઉદય? તેથી મને મારા આત્માને મારા આત્મામાં શું નુકસાન થવાનું છે? જેમ કે આત્મા જ્ઞાન પ્રધાન પદાર્થ છે તો કોઈ પણ પ્રકારનો ઉદય આવે તો જ્ઞાનને હાનિ પહોંચી જાય, જ્ઞાન ઘટી જાય, શું થઈ જાય? કાંઈ ના થાય. મારા સ્વરૂપમાં કોઈ ઉદયની પહોંચ નથી. શરીરની બીમારી આવે તો પણ મારા શરીરમાં એની પહોંચ નથી. શરીર છૂટવાનો પ્રસંગ મૃત્યુ આવે તો પણ તેથી મારા સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી. હું એમને ઊભો છું એવું પ્રત્યક્ષ પોતાનું વિદ્યમાન પણ અનુભવ ગોચર હોવાથી પોતાને શંકા નથી પડતી. એવું નિશંકતાનું બળ હોય છે, એને શ્રદ્ધા બળ અને જ્ઞાન બળ કહેવામાં આવે છે. પહેલો ગુણ છે. જે કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે તેને નિકાંક્ષિત ગુણ હોય છે. આકાંક્ષા, વાંછા એટલે આકાંક્ષા, ઈચ્છતો નથી આમ મને હોય તો ઠીક, મને આમ થાય તો ઠીક, મારું આમ હોય તો ઠીક. સંયોગો અન્ય ધર્મોના પર્યાયોની વાંછાથી અને એને કર્મના ફળ પણ કહેવામાં આવે છે. મને પુણ્યકર્મનો ઉદય રહે તો સારું, અનુકૂળતા મારી જળવાઈ રહી, એનો અર્થ શું છે કે પુણ્યકર્મનો મને ઉદય રહે તો સારું. એને પુરુષાર્થની તો નિર્બળતા જરૂર કહેવાય, પણ એને પોતાના સ્વરૂપની શ્રદ્ધા સાથે સંબંધ છે, સમીર દર્શન સાથે સંબંધ છે કે તો તું તારા સ્વરૂપે પરિપૂર્ણ નથી, અધૂરો છો, ત્યારે તું ઈચ્છે છો ને કે મને આ મળે તો ઠીક ને, મને આમ મળે તો ઠીક ને, મને આમ મળે તો ઠીક. કોઈના વિના મારે ચાલશે, કેમ કે કોઈના વિના હું સદાય પરિપૂર્ણ છું. કોઈના વિના હું સદાય પરિપૂર્ણ છું, તેથી મને કોઈ અન્ય પદાર્થ કે કર્મના ફળની વાંછા નથી, આકાંક્ષા નથી. ભાવ ભાષણ વખતે અભિપ્રાય બદલાઈ જાય છે. સંયમ દર્શન પહેલા સ્વરૂપનું નિશ્ચય અને સ્વરૂપનું ભાવ ભાષણ થાય ત્યારે અભિપ્રાય બદલાઈ જાય છે. એ એવી રીતે બદલાય છે કે મારું સ્વરૂપ પરિપૂર્ણ હોવાથી બીજા પદાર્થોની આકાંક્ષા પાછળ મારે ક્યાંય બીજા માર્ગમાં પરિણામો ખેંચાવાને કોઈ મને કારણ નથી. જેના પરિણામ બહાર ખેંચાય એ અંતર્મુખ ન થઈ શકે. બહારનું જે ખેંચાણ છે પરિણામનું, એને અંતર્મુખ કેમ થવા દે, અંતર્મુખ ન થવા દે. અને સમ્યક દર્શન તો અંતર્મુખ ઉપયોગમાં ઉત્પન્ન થાય છે. અંતર્મુખી શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય એમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. બહારના ખેંચાણમાં એવી પરિસ્થિતિ સંભવ નથી, એટલે આકાંક્ષા તૂટી જાય છે. અને મુમુક્ષુની ભૂમિકામાં પણ એને ભાવના એવી જ કરી છે કે મારે બસ મારો આત્મા જ જોઈએ ને, હવે મારે બીજું કઈ જોઈતું નથી, એક મારો આત્મા જ જોઈએ છે. ત્યાંથી આગળ વધીને સ્વરૂપના નિશ્ચયમાં ઓળખાણમાં આવ્યો ત્યારે સ્વરૂપ પરિપૂર્ણ જોયું કે આમાં ક્યાં મને કોઈની જરૂર છે. મારું સ્વરૂપ જોતા એ વાત પ્રત્યક્ષ છે કે મને કોઈની જરૂર નથી. પછી ઉપયોગ અંતર્મુખ થાય, ખેંચાણ બંધ થઈ જાય છે.
શ્રદ્ધા ઉપર જ જવી
જોઈએ, શ્રદ્ધાના વિષય ઉપર, હા, આત્મા ઉપર દ્રષ્ટિ જવી જોઈએ. જે પૂર્ણ છે, સ્વરૂપથી પરિપૂર્ણ છે, એના ઉપર દ્રષ્ટિ જાય ત્યારે જ ઉપયોગ અંતર્મુખ થાય.
ધ્યાન કરવાની ઈચ્છા હોય તો ના,
ઈચ્છા શું કામ લાગે? સ્વરૂપ પૂર્ણ જોવે તો એને આકર્ષણ થાય, એમાંથી ધ્યાન જામે. સ્વરૂપનું આકર્ષણ થાય તો સ્વરૂપનું ધ્યાન થાય. આકર્ષણ બાહ્ય પદાર્થનું હોય અને સ્વરૂપનું ધ્યાન જામે, એમ કેવી રીતે બને? એમ તો બની શકે. નિશંક નિકાંક્ષિત ગુણ છે. ત્રીજું, જે વસ્તુના ધર્મ પ્રત્યે ગ્લાની ન કરે તેને નિર્વિચિકિત્સા ગુણ કહે છે. અહીંયા જેમ ખેંચાણ નથી રાગને કારણે, આસક્તિને કારણે, તેમ દ્વેષને કારણે દુર્ગંધા નથી. અમુક પદાર્થો નહીં સારા, આ તો મને ગમે જ નહીં, આ તો મને ફાવે જ નહીં, એ વસ્તુ ચાલી જાય છે. કેમ કે આત્મા ત્રિકાળ અસંગ તત્વ છે, સર્વથા નિર્લેપ તત્વ છે. પછી મારે શું કોઈની સાથે આ ન હોય, આ ન હોય, આમ ન હોય, મારે શું? તો જ્યાં સુધી એવું સ્વરૂપ નહોતું જોયું ત્યાં સુધી કેટલાક પદાર્થોમાં કલ્પના થતી હતી, એ કલ્પના છૂટી જાય છે. આત્મજ્ઞાન થતા એ કલ્પના છૂટી જાય છે. એટલે કોઈ પદાર્થ પ્રત્યે જ્ઞાની કે ઘૃણા થતા નથી. સદભાવ રાખે છે અથવા નમે છે. કોઈ વ્યક્તિનું રૂપ ચહેરો મારો ગમે તેવો હોય, એ માણસ ગુણવાન હોય, સરળ હોય, ઉદારચિત્ત હોય, દેખાવ સાથે શું સંબંધ રહેશે? આપણે કઈ કઈ સંબંધ નથી રહેતો, રહેશે કે નહીં? એમ અહીંયા તો ગુણ પ્રત્યે જુએ છે મુનિ રાઘવભાઈ. લોકો તો ગુણ પર પ્રગટ થયેલા છે, નાતા નથી એની અમે કોઈ જોવે છે? શરીરે હોય એ દુર્ગંધા નથી, આવે નાની નથી થતી, કેમ કે એના અલૌકિક ગુણો એના પ્રત્યે નમી જાય છે. બહુમાન વંદન ભક્તિ નમસ્કાર લાવતા ભક્તિ કરે છે. ભક્તિ છે એ ભક્તિમાં જાય છે, વાત્સલ્ય છે એ વાત્સલ્ય છે, વાત્સલ્ય છે એ પ્રીતિરૂપ ભાવ છે. ગમે એ વાત્સલ્ય છે, ઉલટો તેને અહીંયા નિર્વિચિકિત્સા કહે છે. જ્ઞાની જ્ઞાની છે એ વાત્સલ્ય છે, ઉલટો છે. એ સમય દ્રષ્ટિને હોતા નથી. જે સ્વરૂપમાં મૂંઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે તેને અમૂઢ દ્રષ્ટિ ગુણ કહે છે. સ્વરૂપમાં કોઈ અન્યથા કલ્પના ન કરે સ્વરૂપને વિશે, મૂળને કારણે જીવને પોતાની કલ્પના ખોટી થાય છે, એને મૂંઢતા કહેવામાં આવે છે. કેમ કે એનાથી જીવ પોતાને હલકો કલ્પે છે. જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે કલ્પે તો સર્વોત્કૃષ્ટ પદ છે પોતાનું, પણ પોતાની મૂંઢતાને લઈને પોતે પોતાને હલકો કલ્પે છે. પછી ભલે શેઠિયો માને, રાજા માને, વડાપ્રધાન માને કે રાષ્ટ્રપતિ માને, પણ એ બધા હલકા પદ છે. જીવ સ્વરૂપના અજ્ઞાનને લીધે નીચ પદમાં ઉચ્ચ પદ માની માનીને રાજી થાય છે. દ્રષ્ટાંત આપતા રાજાનો, રાજા હતો દારૂડિયો, ઉનાળાના દિવસોમાં દારૂ પીધો એટલે કઈ ખબર ન રહી, નીકળી ગયો મેલ ની બહાર રસ્તા ઉપર, એક ગંદકી નું ખાડતું ખાબોચ્યું એમાં હાલતા હતા, રખડ્યું ખાઈને પીયો. એક તો ઉનાળાની ગરમી અને બીજે દારૂની ગરમી શરીરમાં વ્યાપી ગયેલી, એમાં ખાબોચી, એમાં ગંદકી ને ખાબોચી, એમાં પીડ્યો, એમાં પાણી હતું, લાગ્યું ઠંડુ, હાશ શું થયો, અહીંયા સારું થઈ ગયા, મને અહીંયા સારું લાગે છે. બાપુ તો મોટો આવડો રાજા થઈ ને અહીંયા ગંદકી ના ખાબો ત્યાં મારા રાજા થઈ ગયા. એમ આત્મા પોતે ઉચ્ચ પદ સ્વરૂપે હોવા છતાં નીચ પદમાં અહંભાવ કરીને રાજે છે, રાજી થાય છે, રાચે છે, એ પોતાના સ્વરૂપને ભૂલી દે છે. અને અનેક પ્રકારના કર્મ બાંધીને દુઃખી થવાનો ઉપાય પોતે કરે છે, પોતે દુઃખી થવાનો ઉપાય કરે છે, એને મૂંઢ તાકે છે ભગવાન, એને મૂંઢ તાકે છે. તો મૂંઢ થો તું, જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગ્રહણ ગુણ હોય છે. આમ નિર્જરાધિકાર છે એટલે શુદ્ધતા વધારવી, શક્તિ વધારવી, એ તો આ અધિકારનો વિષય છે. અને સમય દ્રષ્ટિએ વધારે છે, પોતાને આત્મગુણોનો વિકાસ કરે છે, એને ઉપગ્રહણ અંગ કહેવામાં આવે છે. એ ઉપગુણ નામનો ગુણ છે. જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે તેને સ્થિતિ ધોરણ ગુણ હોય છે. પુરુષાર્થ વડે પોતાના આત્માને મોક્ષ માર્ગમાં સ્થિર કરવો, તે સ્થિતિ કરવો છે. સમ્યક દર્શન પ્રાપ્ત થવું એમાં જેટલો પુરુષાર્થ જોઈએ તેના કરતા અધિક પુરુષાર્થ સમ્યક દર્શનને સ્થિર કરીને ટકાવવામાં જોઈએ. એમ છે, સમ્યક દર્શન માટે પુરુષાર્થ જોઈએ ને, સમ્યક દર્શન ચ્યુત ન થાય એના માટે પણ પુરુષાર્થ જોઈએ. અને એવો પુરુષાર્થ સમ્યક દ્રષ્ટિને હોય છે, એટલા માટે એને સ્થિતિકરણ નામનો ગુણ છે એમ કહેવામાં આવે છે. કે પોતાના આત્માને મોક્ષ માર્ગને વિશે અથવા સ્વરૂપને વિશે સ્થિર રાખે છે, ચૂપ નથી થવા દેતો. વધતા જાય તો શક્તિ વધતી જાય છે, સ્થિરતા પણ વધતી જાય. પોતાના આત્માને સ્વરૂપમાં સ્થાપે, સ્થિર કરે, તેને સ્થિતિકરણ ગુણ કહેવામાં આવે છે. એટલે ચ્યુત ન થવા દે, અથવા અનેક પ્રકારના ચ્યુત થાય એવા ઉદયો આવે, સ્વરૂપથી ચ્યુત કરાવી નાખે એવા ઉદયો આવે, તો પણ પુરુષાર્થ વડે જે પોતાના સ્વરૂપમાં અચ્યુત રહે છે, ચ્યુત નથી થતો, અચ્યુત રહે છે, એવો જે એમનામાં ગુણ છે એને સમ્યક દ્રષ્ટિનો સ્થિતિકરણ નામનો ગુણ કહેવામાં આવે છે. જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે તેને વાત્સલ્ય ગુણ કહે છે. મુમુક્ષુ પણ ગુણનો પ્રેમી હોય તે મુમુક્ષુ થઈ શકે, જેને ગુણ પ્રત્યે પ્રેમ હોય. અને પોતાના આત્મામાં તો અનંત ગુણના નિધાન ભરેલા છે, એટલે સ્વરૂપનો પ્રેમ પણ અનન્ય હોય. એવો જે ગુણ એને નિશ્ચયથી વાત્સલ્ય ગુણ કહેવામાં આવે છે, એ સ્વરૂપનો પ્રેમી છે. ગુરુદેવ કહેતા કે તે જગતના પદાર્થો પ્રત્યે ઘણો પ્રેમ કર્યો, તેથી તે તારા આત્માનો પ્રેમ કર્યો નથી, એને વાત્સલ્ય ગુણ કહેવામાં આવે છે. અને એ ગુણને લઈને પ્રીતિ છે, શેને લઈને પ્રીતિ છે, ગુણને લઈને પ્રીતિ છે. આશ્ચર્યકારી દિવ્ય ગુણોનો ભંડાર છે પોતે. કેવો છે? જે ગુણો છે ને એક એક ગુણ નો સામર્થ્ય આશ્ચર્યકારી છે, એવા સ્વરૂપ પ્રત્યે જેને વાત્સલ્ય છે એને વાત્સલ્ય નામનો ગુણ કહેવામાં આવે છે. આપણે તમને તો જોઈને અમને બહુ પ્રસન્નતા થાય છે. પણ આ વખતે મળે ને એકદમ જોતા નથી, એકદમ તમે આવ્યા છો, તમે આવ્યા, તમે ક્યાંથી આવ્યા, ક્યાંય મળી જાય વચ્ચે એકદમ કેટલી પ્રસન્નતા આવે. આત્મા એવો છે કે જેને જોતા પ્રસન્નતાનો પણ પાર રહે નહીં, એવી પ્રસન્નતા આવે. શું કે જેને જોતા પ્રસન્નતાનો પાર રહે. એ નિશ્ચયથી સ્વરૂપ વાત્સલ્ય નામનો ગુણ છે. વ્યવહારની પછી વાત કરશે, નીચે આઠે આઠની પછી વાત કરશે. પેલા નિશ્ચયથી શું કીધું આઠે આઠ ગાથામાં એનો સાર કહે છે. જે આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે, પ્રકાશિત કરે એટલે પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. જે પોતાના પોતાની અવસ્થામાં પોતાના સ્વરૂપના પ્રભાવ વડે અવસ્થાને પણ સ્વરૂપાકાર કરે, એવી જેવું સ્વરૂપ એવી અવસ્થા એકાકાર, એને સ્વરૂપની ભાવના ભાવીને એ ભાવનાથી પોતે પ્રભાવિત થઈ ગયો. ભાવિત થઈ ગયો એટલે પ્રભાવિત થઈ ગયો, સ્વરૂપની ભાવનાને ભાવતો ભાવતો સ્વરૂપ ભાવનામાં ભાવિત થયો, પ્રભાવિત થયો, તેને પ્રભાવના કહેવામાં આવે છે. બધી વાતો સ્વરૂપ પ્રત્યે છે, પણ આઠ પ્રકાર લીધા છે, એવા ઘણા પ્રકાર છે, એમાંથી મુખ્ય આઠ પ્રકાર અહીંયા શાસ્ત્રકારે લીધા છે. અવસ્થા પર પ્રભાવ નહોતો પહેલા, સંસાર અવસ્થામાં આ જીવ અન્ય પદાર્થોથી પ્રભાવિત થયેલો હતો. મારે આવા સરસ અનુકૂળ સંયોગો, આટલો પૈસો, આટલી ગાડીઓ, આટલું આટલું મારે ત્યાં ફર્નિચર, આવું મારું સરસ મજાનું કુટુંબ, એનાથી પ્રભાવિત થાય છે કે નહીં? આ એ વાત નથી, એમ કે આ તો પોતાના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે છે, આત્મભાવોને પ્રકાશિત કરે છે, પ્રગટ કરે છે. એને લઈને પોતાની પર્યાયને પ્રભાવિત કરી નાખે. જે પરદ્રવ્યથી પ્રભાવિત થતી હતી એ સ્વદ્રવ્યથી પ્રભાવિત થઈ, અને જ્યારે સમ્યક દ્રષ્ટિની અવસ્થા સ્વદ્રવ્યથી પ્રભાવિત થાય છે ત્યારે એ જગતના પદાર્થોથી પ્રભાવિત પછી થતો નથી. ઇન્દ્રનું ઇન્દ્રાસન હોય તો પણ પ્રભાવિત થતો નથી, કોઈથી પ્રભાવિત નથી. નિયમતમય વાતો હોય છે, આપણા તો એમાં કઈ નવાય નથી, સ્વરૂપ જ્ઞાની હોય એમાં નવાય નથી. એમ કહેવાય છે એ સ્વામી રામતીર્થ અમેરિકામાં ગયેલા મસ્ત રામ હતા, દરિયા કું કિનારે હાથનું ઉસુકું કરીને હતા. એ પ્રશંસા કરતા કરતા અમેરિકાના પ્રેસિડેન્ટને એમ છું કે આવી વ્યક્તિઓ તમારે મળવું જોઈએ, એમાં એને કાંઈ પડી નથી, પણ છતાં મોજ મારીએ છીએ. એ લોકોને એમ થાય કે અનુકૂળતા વગર તો રહેવાય જ કે જેમ માણસ મોટો એમ એને વધારે વધારે સગવડ હોવી જોઈએ, જેમ માણસ મોટો એમ એને વધારે વધારે સગવડ હોવી જોઈએ, તોય ખુશ રહ્યા. બાકી માણસ મોટો છે પણ કોઈ સગવડ ની એની જરૂર નથી, છતાં એટલા જ પ્રસન્ન ચિત્તને ખુશ રહીએ છીએ, મસ્ત રહીએ છીએ. પ્રેસિડેન્ટ સાહેબ વ્હાઇટ હાઉસ માં બોલાવ્યા છે, તો કદી રીતે આવવાનો મૂડ નથી. આવવાનો ભાવ નથી, હું મારે મસ્તી માં છું. મને અત્યારે આવવાનો ભાવ નથી, થઈ જાય તારો પ્રેસિડેન્ટ સેન્સર ના સેન્સર. અને તો કૃપાળુ દેવ ગાયું કે નહીં મુનિ દશામાં, મારી મુનિ દશા કેવી હોય કે વંદે ચક્રી તથાપિ ન મળે માન. હા, હું જોયું નહીં ચક્રવર્તી સેના લઈને નીકળે. આ તો મને પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ તો કઈ ચક્રવર્તી, આ તો છ ખંડ ની એક ખંડ નો કટકો છે આ પૃથ્વી છે. છ ખંડ તો બહુ મોટા છે, આ તો એક ભરતખંડ નો ટુકડો છે, બધું ભરતખંડ જ છે, આર્ય દેશ જ છે. પછી કેટલાક અનાર્ય જેવા થઈ ગયા છે, બીજી વાત છે. છ ખંડ નો ધણી નીકળે, સામુ જોવાની કઈ એને જરૂર નથી, વંદન કરે ન કરે એની સાથે કઈ જવા દે, એ સ્વરૂપમાં જામે લાગે છે. પ્રભાવિત થતા નથી ક્યારથી, કે સમ્યક દર્શન થયું ત્યારથી. આત્માનું જે સમ્યક દર્શન થયું ત્યારથી કોઈથી પ્રભાવિત થતા નથી. બીજાથી જે પ્રભાવિત થાય એ ઇન્ફિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સ માં આવી જાય. ત્યારે જ્ઞાની હંમેશા સુપિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સ માં આવે છે, ઇન્ફિરિયોરિટીમાં ન આવે. માન ન મળે માટે ડિપ્રેસ થાય એવું નથી, સંયોગ પ્રતિકૂળ જાય માટે ડિપ્રેશનમાં આવે એવું નથી. એથી કઈ લાગતું નથી, કેમ આમ છે એવું નથી લાગતું, દુનિયા એમ ચાલે. કોઈનું માન મેળવીને આત્માને વેચવો એ કેટલું ઉચિત છે? માનનું સર્ટિફિકેટ ખરીદવા માટે આત્માને વેચી નાખવો, એનું નામ મૂંઢતા. એનું નામ શું કહેવાય? એનું નામ જ મૂંઢતા. તેવી સ્વરૂપ ને વિશે મૂંઢતા સમય દ્રષ્ટિને થતી. પામર પ્રાણીઓનું માન શું જોઈએ? જેને સમય દર્શન થયું એ તો સર્વજ્ઞના જ્ઞાનમાં એને ખબર પડી કે ઓહો, આ માણસ હવે સંસાર પાર કરી દેવાનો, આ જીવ હવે અમારી નાતમાં ભળી જવાનો, અમારો સમકક્ષ થઈ જવાનો. તો જેને ત્રિભુવનપતિ નું માન મળ્યું એ અપમાન ને કોણ ગણે? એ લૌકિક અપમાન ને માન ને માન અપમાન ને કેમ ગણે? તમારા જ્ઞાનમાં તારે કેવી રીતે ગણાવવું છે એ કે ને, પામર પ્રાણીઓના જ્ઞાનમાં તારે મોટા થઈને રહેવું છે કે ભગવાનના જ્ઞાનમાં તને તારી મહાનતા દેખાય એવા થઈને તારે રહેવું છે, તારે કેવા થઈને રહેવું છે એ કે પહેલા. એકબેનશ્રી બહુ સરસ વાત કરી હતી, બોલો એમને તો બહુ થી ખબર, ખ્યાલ હતો વિરોધ થશે, કેવી રીતે થશે, કેવો થશે બધી ખબર હતી. જ્ઞાન એવી રીતે જાગી ગયું હતું, પેલા વિરોધ ચાલુ થયો, આ સ્થાપના ન થવા દેવી. આખા હિન્દુસ્તાનમાંથી મોટા મોટા માણસો આવવા મળ્યા, સચિયા લોકો, ત્યાગી લોકો. હું મેં શું કે ભાઈ, એવું છે આખો ગુરુદેવ છે ને, એને પૂર્વ ભવમાં ત્રણ લોકના નાથ એવા જે સિમંદર ભગવાન, એમણે સમોસરણમાં તિલક સમોસરણના ત્રણ લોકના નાથે ઉઠીને જેને એના કપાળે તિલક કર્યું છે કે આ સુધી કીર્તિ તીર્થંકર થશે, એ તિલકને કોણ ઘૂસાડી શકશે? કે આ વિરોધ કરનારા પામર પ્રાણીઓને ઘૂસાડી શકે કે? એને એ બોલા વિડીયો લેવાની છે, વિડીયો કહેશે જોઈએ કે ત્રણ લોકના નાથે ગુરુદેવને તિલક કર્યું છે મહાવીર માસ. એ તિલકોને કોઈ ઘૂસાડવા જાય કોઈની તાકાત નથી. આ તો કેટલો કેટલો આત્મવિશ્વાસ એમને, પોતાની જાતિ સ્મરણમાં જોયું છે, આત્મવિશ્વાસ કેટલો એમને. ઘણી જાતના ડરાવવાના પ્રસંગો આવે પણ અમને કઈ અસર નથી થતી, કઈ ફેર પડે નહી, પૂછી લીધેલું એમણે કે મને હું વચ્ચે ન આવું તો તમારી હિંમતમાં ફેર ન પડે, ફેર પડે કે ન પડે એવું પૂછ્યું. પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લીધો હતો. આથી છ પાંચ છ મહિના પછી પ્રતિષ્ઠા કરવી, એમ મને વચ્ચે લાવ્યા વિના આ શરત કરી. તમારી હિંમત અને તમારી ભાવનામાં ફેર ન પડે તો જ આ નિર્ણય લેતો. તો વિધક પ્રશ્ન હતા એમનો, આવા સંભવ આગળ હતા. તમે મારા આધારે કઈ કરતા હોય તો નહીં કરતા, એમ એનો અર્થ છે. તમારી ભાવના અને તમારી હિંમતના આધારે કરતા હોય તો કરજો, અને કોઈ પણ સંજોગોમાં એમાં ફેર ન પડે એવું એવું તમને લાગતું હોય તો કરજો. થોડી સેકન્ડ વિચાર કરીને ફડાક જવાબ દઈ દીધો, કોઈ સંજોગોમાં અમારી ભાવના ની હિંમતમાં ફેર પડે એવું નથી દેખાતું. પરીક્ષા દ્રષ્ટિએ એવી વાત કરી લીધી, એટલી જ હિંમત થી કામ કર્યું. સામે મોરચા ઘણા આવ્યા, ક્યાંય ફેર નથી પડ્યો. એટલે કોઈ અંશે પણ ફેર નથી પડ્યો. જે હિંમતથી ભાવનાથી કામ શરૂ કર્યું તો એ એમને એમ અટ બંધ રહ્યા, કઈ ફેર નહીં. શંકા પડે તો ભય થાય, શંકા પડે તો ભય થાય, જ્યાં નિશંકતા છે ત્યાં ભય નથી, ભય નથી ત્યાં આકુલતા કે દુઃખ નથી, નિર્ભયતામાં સુખ છે. આ બધા ગુણો સમ્યક દર્શન સાથે ઉત્પન્ન થયેલા આ બધા ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો ભૂતકાળમાં તે વર્તમાનમાં થવા દેતા નથી, કેમ કે ગુણ પ્રગટ છે અત્યારે, એ પ્રકારના દોષને આવવા દેતા નથી, એટલે એ પ્રકારના દોષથી જે કર્મબંધ થાય એ થતો નથી. આ ગુણોના સદભાવમાં ચારિત્રમોના ઉદયરૂપ શંકાદી પ્રવર્તે તો પણ તેમની નિદ્રા થઈ જાય છે, નવો બંધ થતો નથી. શું થયું, દર્શન મોહનો તો કોઈ દોષ ન થાય, પણ ચારિત્રમોહના કેટલાક દોષ થાય છે, તો પણ ચારિત્રમોહથી શંકા થાય, ભય થાય, શું ઈચ્છા થાય, આકાંક્ષા જેને કહે ને વાંછા, ઈચ્છા થાય તો કાંઈ બી થાય, ઉદ્વેગ થાય, એટલે જ્ઞાની જ્ઞાની ક્યાંક થાય, ચારિત્રમો ના થાય, પાછા ક્રોધમાન માયા લોક પણ ચારિત્રમો ના થાય, તો પણ તેમની નિજરા થઈ જાય છે, જ્યાં નવો બંધ થતો નથી. એ જવા માટે આવ્યા, એ ઉદય આવ્યો છે, કેવી રીતે શેના માટે આવ્યો, એ જવા માટે. કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્મની હયાતીમાં જ કયો છે, અલ્પ બંધ થાય ને ગણ્યો જ નથી આવ્યા, કેમ કે તો વ્યો જવાનો છે, મને ગણ્યો જ નથી, એ તો એડજસ્ટમેન્ટ કરી લીધું, એનો થોડો વિભાવ થયો એ એડજસ્ટમેન્ટ કરવા માટે છે, જેમ કોઈના રંગથી હાથ બગડ્યા હોય, ગામડાની અંદર હાબુ બાબુનો તો બહુ વ્યવસ્થા એવી નથી હોતી, માટીથી હાથ ધોવે, છે ધોવે માટીથી હાથ, આ દિશા જાય તો માટીથી હાથ ધોવે, ત્યાં હાબુ બાબુ આપણે વોશ બેસિન પર વ્યવસ્થા નથી ત્યાં, હા માટી તો માટી મૂળ ધૂળ તો મૂળ વહેલી ચીજ છે, હાથ વધારે મેલા ન થાય કે ના, એ મેલ કાઢવા માટે મેલ માટે લીધી છે, ઠીક એમ કેટલી કર્મ રજ લીએ છે મોક્ષ માર્ગે કાઢવા માટે, એ જાતનો એડજસ્ટમેન્ટ છે, એટલે એને બંધ નથી ગણતા, નિર્જરા જ ગણે છે. અને એ વાત એ વ્યૂ પોઈન્ટથી એ વાત સમજાવવા માટે આ અધિકાર લીધો છે, નહીં તો સમ્યક દ્રષ્ટિ એવી રીતે છે, બહુ લાંબો અલગ અધિકાર લીધો છે, આશ્રમ ને સમર અધિકાર કરતા નિજરા અધિકાર વધારે લાંબો લીધો, નહીં એક જ વાત સમજાવવા માટે લીધો છે, એને સમ્યક દર્શન છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગમાં આવી ગયો છે, એને નિર્જરા થાય છે, એને બંધ થાય છે એમ તું જોતો નહીં એમ કે છે, એ નજર કેળવવા માટે આખો અધિકાર લેખો છે.
સમજણ દોષ ન
થાય, આમ તો જ્ઞાન દશાનો અધિકાર થયો, નિર્જરા જ્ઞાની નહીં થઈ એટલે જ્ઞાન દશાનો અધિકાર થયો ને, તો કે મુમુક્ષુને શું કામની વાત, તો કે પણ તારે જ્ઞાની ને ઓળખવાના બાકી છે, અને જ્ઞાની ને તો કઈ નજરે જોઈ છે પેલા નક્કી કર, જ્ઞાની નિર્જરાવંત છે, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની નિદ્રાવન છે એવી તારી નજર થાય એના માટે આથી કરી તારું પ્રયોજન લાગુ પડે છે. ઓળખાયા વગર આગળ નહીં જવાય. પાત્રતા બહુ સારી હોય, ઘણી સારી પાત્રતા પ્રગટ થઈ હોય તો પણ જ્ઞાની ન ઓળખાય ત્યાં સુધી, સ્વરૂપ ઓળખાય નહીં ને ત્યાં સુધી શૂન્ય દર્શન થાય નહીં. વસ્તુ સ્થિતિ છે. સુગંધી ચિકાર પાત્રતામાં આવેલા, કેવી પૂરી પાત્રતામાં નાની નહોતા. જયારે સોનગઢ આવ્યા તો એક દિવસમાં પણ એમાં, કેમ કે પાત્રતા ચિકાર, એમાં કોઈ ખામી નહોતી. જે બાકી હતું એ નાનીનું મળવાનું બાકી હતું. કેમ કે નાનીને પરિણતિ જોયા વિના એ જ્ઞાન થતું નથી. નાનીની પરિણતિ જોયા વિના એ જ્ઞાન થતું નથી. જન્માંધ હોય એને પ્રકાશને શું ખબર પડે? ઘુવડને સૂર્યની ખબર નથી હોતી. નાની નો જ્ઞાન સૂર્ય જોયું ત્યારે જ એને જ્ઞાન શું ચીજ છે એ ખબર પડે છે. બાકી બધી તૈયારી થઈ ગઈ હોય વેદના થી માંડીને, કઈ જોતું નથી. કાચમાં જોયું છે, આત્મ શાંતિ સિવાય કઈ જોતું નથી. જ્ઞાની તમને જ્ઞાન દશા જોઈ પુરુષાર્થ નો બંબો ફાયટો ઉપર્યો. પુરુષાર્થ 24 કલાકમાં સ્વરૂપ ના પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરી દીધો. કેટલી તૈયારી થયેલી, વાત આટલી બાકી હતી. આવી એક વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુ સ્થિતિને જોઈને અનુભવીને અનુલક્ષીને આ નિર્જરા નામનો અધિકાર કુંભકુંડ આચાર્ય લખ્યો છે. ચેતન અચેતન દ્રવ્ય નો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરા કારણ બને જા. નાની નો ભોગ નિર્જરા નો હેતુ છે. પેલી જ ગાથા માથું ફાડે એવી છે. અરે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ઇન્દ્રિયોથી ભોગ કરે એટલે એને પાપનો જ બંધ થાય. આ તો ચોખ્ખી વાત છે. અને સ્થૂળ સમજણ વાળાને એટલી વાત તો સમજાય. આ સ્થૂળ સમજણ તો કઈ બીજી જાતની વાત છે, બીજી જાતની વાત છે. એમ કે પહેલી કથા આવી લખેલી, અધિકારનો પ્રારંભ આવી રીતે કર્યો છે. દ્રષ્ટિ છે, ભોગ ભોગ ભલે જોઈશ તું એને. ઇન્દ્રો પણ હશે, ચક્રવર્તીઓ પણ હશે, સારી ગતિમાં હશે. નાટ્યમાં દુઃખ ભોગવતો જોઈશ, સ્વર્ગના સુખ ભોગવતો જોઈશ. સમય દૃષ્ટિને ઓળખીશ કેવી રીતે એમ કે છે. હા, એ ઓળખાવા માટે આખો અધિકાર એમણે બહુ પ્રયોજનભૂત વિષય એમણે સમય સારની અંદર આ જગ્યાએ લીધો છે. મુમુક્ષુને વિશેષ પ્રયોજનને કારણે છે. ગુરુદેવ તો ઘણું સુંદર, ગુરુદેવ ના પ્રવચનો એટલી સુંદર છે. મિથ્યાત્મને આ ભૂકા બોલાવી દે. સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદય નિમિત્તે સમ્યક દ્રષ્ટિને જે બંધ કર્યો છે તે પણ નિર્જરા રૂપ જ જાણવા, કર્ણાનુયોગના સિદ્ધાંતમાં. સિદ્ધાંતમાં એટલે શું? કર્ણાનુયોગના સિદ્ધાંત, એ તો ગણિત છે. ગણિતમાં એક ને એક બે થાય, એમાં પોણા બે ન થાય, હવા બે પણ ન થાય. બાકીની 81 પ્રકૃતિનો 80 પ્રકૃતિનો બંધ છે, 41 ઉદય છે. પછી 5મા ગુણ સ્થાને બીજી 8 પ્રકૃતિ આ ગઈ. શું ગણિતની જેવી વાત છે, એ બધી જે વર્ણન કર્યું છે એને તમારે નિર્જરામાં ખતો બો એમ કે છે. રકમ સાચી પણ ખતો બી ક્યાં એમ કે છે. શું કે એને નિર્જરા રૂપ જ જાણવો, કારણ કે સમ્યક દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્મના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. હવે જે આમાં બહુ સરસ પંડિતજી વાત કરે છે, જયચંદજી બહુ સારી વાત કરી આ, કે અત્યારે જે ઉદય આવે છે જ્ઞાન દશામાં સમ્યક દર્શન થયા પછી, એ તો મિથ્યાત્મ અવસ્થામાં બાંધેલા કર્મનો ઉદય આવ્યો. પરિણામ ચીકણા હતા, મિથ્યાત્વ સહિતના રાગદ્વેષ તો ચીકણા હતા. એ ચીકણા બાંધેલા કર્મ પણ જો નિદ્રી જતા હોય તો, હવે તો જ્ઞાન દશામાં બાંધે છે, એ ક્યાં એટલા ચીકણા હતા કે એ તો ખરી જ જવાના ને, કે ચીકણા ખરી ગયા તો લુખા તો ખરી જ જાય ને કે એમ કે છે. માટે એને સુધી દ્રષ્ટિને કર્મ બંધાય છે એમ નહીં લેતો, અને નિદ્રા થઈ થાય છે એમ લઈ જતો. એટલે તો ચીકણા થતા હતા, સ્વરૂપ નો આધાર નતો એટલે ચીકણા થતા હતા. છતાં એને એને પણ ખેરવી નાખે છે તો પછી હવે અત્યારે તો ચીકણા થતા નથી, ક્યાંથી રહેવાના હતા એમ કે છે. બઉ સરસ એવા દાખલાઓ આપ્યા છે કે વૈદ છે એ ઝેર ખાય, બીજો માણસ એ ઝેર એમને ખાય મરી જાય, પણ વૈદ છે એ ઝેર ખાય તો એને તંદુરસ્તી આવે, મરે તો નહીં, શું થાય? તંદુરસ્તી આવે. ઝેરી દવાનો પ્રયોગ કરે કે ન કરે, હે? બાટલી ઉપર ચોખ્ખું લખેલું હોય પોઈઝન, ડાક્ટર ની સૂચના વગર લેવાનું નહીં, ઓનલી મેડિકલ પ્રેક્ટિશનર ની સૂચના પ્રમાણે લેવાનું, અને એ લઈએ એટલે તંદુરસ્ત થાય. ઝેર ઝેર ને મારે એમ, ઝેર ઝેર ને મારે છે એમ કે છે. શું વૈદ ખાય તો મરતો નથી, વૈદ જન મરતો નથી, બધી ગાથાઓ લીધી છે કુંકુંદાચાર્ય. ઝેર ખાવા છતાં વૈદજન મરતો નથી, ઉલટાનો એનો રોગ નીકળી જાય છે. કારણ કે સમ્યક દ્રષ્ટિને પૂર્વે મિથ્યાત્મના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય તેમ નવીન બંધાયેલું એટલે જ્ઞાન દશામાં બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી આગામી બંધરૂપ નથી, નિર્જરારૂપ જ છે. એને નવું અલ્પકર્મ બંધાણો, એ મને બંધાણો એ વાત નથી. હું ત્રિકાળ અબદ્ધ સ્પષ્ટ છું. મિથ્યાત્મના પણ મને બંધાયેલા નહોતા, તો હવે આ સમ્યક દશામાં મને બંધાયેલા એ વાત ક્યાં રહી? હું તો ત્રિકાળ અબદ્ધ સ્પષ્ટ છું, સ્વરૂપ આશ્રયમાં આવી ગયો. હા, પોતે કરે, પણ એવો ભાવ છે કે જે બંધાયેલો છે એમ ગણવા જેવો નથી. એના એ વખતના સમ્યક દર્શનના પરિણામને જોઈને નિજરા થાય છે એમ જોવા જેવું છે. એક માણસ વેપાર કરતો વખતે લોન પણ બહુ સારી તક હોય, કોઈ ચીજ ફાયદેથી મળી જતી હોય, તો બીજાને લોન લઈ આવે અને ચીજ ખરીદી પછી વેચી નાખે. લોન લઈ આવે, વ્યાજ દે, પણ નફો એટલો હોય વેપાર નો કરી શકે. પણ વેપાર કરવાની રીત હોય છે, નફાનો વેપાર કરવાની રીત હોય છે, એમાં સમય દ્રષ્ટિના પરિણામનો વેપાર એવો છે. નુકસાન અલ્પ જાય છે અને નફો ઘણો થાય છે, તું શું ગણશ એમ કે? એમ તો આવડે છે કે નથી આવડતું એમ પૂછે. તેને કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી કર્મ મેં બાંધ્યું, મને બંધાણો નહીં, કાંઈ મારાથી ભિન્ન એ ભિન્ન છે. આવ્યું જવા માટે આવ્યું છે, રહેવા માટે આવ્યું નથી, એને સામું જોતો નથી. એમ આખું સ્વામિત્વ બદલાય છે, ત્યાં કોઈ પણ જાતનો બધું પ્રતિબદ્ધપણું નથી. ઘણા દાખલા આપ્યા છે, લગ્નમાં કોઈની ચીજ ઉછીવી નહીં આવે, દાદીનો લઈ આવે, મિત્રો હોય, સગા સંબંધી શ્રીમંત માણસો હોય, સામેથી આપે. તમારે લગ્ન છે ને લઈ જવાનું, અમારે નકામું પડ્યું છે, ત્યારે થોડો લગ્ન વગેરે પહેરીએ છીએ, અમે લગ્ન અવસરે પહેરીએ છીએ, અમારે ત્યાં આ પ્રસંગ નથી, તમે અત્યારે લઈ જાઓ, લઈ આવે, પહેરીને હરખાય, સારો અલંકાર હોય, ગળામાં નાખીને અરીસામાં બરાબર જો નાખે, એવું સરસ લાગે, વટ પડે છે. પણ એ દાદીના સાથે પોતાપણાનો પ્રતિબંધ ભાવ ન આવે. આ ફલાણાની ચીજ લાવ્યા છે, સાચવીને એને પાછી આપી દેવાની છે, એનો જે અભિપ્રાય છે કે મારું નથી, એ ગમે એટલી શોભા આપે ને ગમે એટલો હરખ થાય તો પણ એ મારું છે એમાં આવે નહીં ક્યાંય. એ પ્રતિબદ્ધ નથી, એના પોતાપણાથી પ્રતિબદ્ધ પણ પામતા નથી. આ એ નવા કર્મ બંધાય એમ એવું છે, થોડા કાળ માટે આવ્યા છે, પાછા ચાલ્યા જશે. એમાં મારા પણ કરવાનો કંઈ પ્રશ્ન રહેતો નથી, કેમ કે મારી જાત જુદી ને એની જાત જુદી છે. એ રીતે સ્વામીપણાનો અભાવ હોવાથી પણ નિર્જરા રૂપ જ છે, નથી નિર્જરા તો એ નિર્જરા રૂપ જ છે, કેમ કે નિર્જરી જવાના છે. માટે મહેમાની મહેમાન, બે દી વધારે રોકાય તો પણ એ મહેમાન, તો આગ્રહ કરો તો ઓર બે દી વધારે રોકાય, પણ મહેમાન એ મહેમાન.
સુરત